నమో అరిహంతాణం నమో సిద్ధాణం నమో అరిహాణం నమో వజ్రాయాణం నమో దోయి సవసాహుమం శ్రీ జిన శాసన గురు నమో నానా విధి సుఖకార ఆత్మహిత ఉపదేశ మంగళాచార సుభిజిన శాసన ఆత్మానుశాసన శ్రుత జాకి దుఃఖ హారి సుఖ కారి సాచి శాసన జాకు గుణ భద్ర కర్త గుణ భద్ర జాకు జాని భద్ర గుణ ధారి భవ్య కరత ఉపాసనా ऐसे सारे शास्त्र को प्रकाशे अर्थ जीवनी को बने उपकारे नाशे मिथ्या भ्रम वासना ताते देश भाषा करी अर्थ को प्रकाश करो जाते मंद बुद्धि होके होत अर्थ भाषना जाके मंद बुद्धि होके होत अर्थ भाषना આત્માનુશાસન ગ્રંથ બિરાજમાન છે. આપણી ચર્ચા પ્રથમ ક્લાસમાં ભૂમિકા સંબંધી થઈ હતી, જેમાં આપણે ગ્રંથ વિશે, ગ્રંથકર્તા વિશે ઘણી બધી ચર્ચા કરી હતી. પહેલી ગાથા મંગલાચરણ રૂપે લખાઈ છે, જેમાં મહાવીર ભગવાન, વીર ભગવાન એવા તીર્થંકરો, અરિહંતો, ભગવંતોને નમસ્કાર કરવામાં આવ્યા અને વીર નામ સાર્થક છે એની પણ સિદ્ધિ પહેલી ગાથામાં કહી. બીજી ગાથામાં, પહેલી ગાથા આપણે મંગલાચરણ રૂપે છે એટલે આપણે એનું જે હરિગીત છે ગાઈએ. जो लक्ष्मी के निलय रूप उन अविनाशी प्रभु को उर्धार ग्रंथ रचु आत्मानुशासन भव्य जनों को है शिवकार. बीजी गाथा पण आपणे गया क्लास में लीधी हती, आपणी बे गाथा ऊपर स्वाध्याय हमणा सुधी थयो छे. बीजी गाथा में पापनाशक अने सुखदायक उपदेश, पापनाशक अने सुखदायक उपदेश आपवामां आव्यो छे. पाप नो नाश करना अने सुख उत्पन्न करना, दुख नो अभाव अने सुख नी प्राप्ति करना उपदेश अहींया आपवामां आव्यो छे. अने ए गाथा पण आपणे गया वखते लीधी हती, बहु ज सरस गाथा ऊपर आपणे स्वाध्याय कर्यो हतो, जेनी पण आपणे આ હરિગીત પાઠ ગાઈને પછી આપણે ત્રીજી ગાથાનો સ્વાધ્યાય કરી. હે આત્મન તુ દુઃખ સે ડરતા અર સુખ કી વાંછા કરતા ઇસીલીએ મેં દુઃખ હારી અર સુખ કારી રચના કરતા. હે આત્મન તુ દુઃખ સે ડરતા અર સુખ કી વાંછા કરતા જે ત્રિભુવન મેં જીવ અનંત સુખ ચાહે દુઃખ તે ભયવત છે. કે નહીં, છ ધાડાની ગાથા છે. અહીંયા આપણે ગયા વખતે ચાર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર ચર્ચા કરી હતી, ખરેખર દુઃખ શું છે, સુખનું સ્વરૂપ શું છે, અને અજ્ઞાની જીવ દુઃખ અને સુખની શું કલ્પના કરે છે. શું દીધાના ચાર પોઈન્ટ કોઈને યાદ છે? ચાર પોઈન્ટ. સોલ સાયન્સ નો ક્લાસ છે, યંગસ્ટર્સ નો ક્લાસ છે, ને કોઈ યંગસ્ટર્સ તો દેખાતા નથી મને. ચલો, તમે બધા યંગ છો. જો શું કે છે કે દુઃખ અને સુખની કલ્પના મિથ્યા દ્રષ્ટિ જીવ શું કરે છે. મેં શું કીધું હતું લાસ્ટ ટાઈમ, બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની આપણે વાત આ ગાથાના આધારે કહી દીધી. પાપના ઉદયને અને પાપના ઉદયમાં આવતી પ્રતિકૂળ પરિસ્થિતિને, બાહ્ય પરિસ્થિતિને અજ્ઞાની જીવ દુઃખ માને છે. માનીએ છીએ કે નહીં? કોઈ પાપનો ઉદય આવ્યો, શરીરમાં અચાનક કોઈ રોગ ડિટેક્ટ થઈ ગયો, કોઈ ઈષ્ટનો અચાનક વિયોગ થઈ ગયો, ખ્યાલ આવે છે? કોઈ રૂપિયા પૈસા આદિનું નુકસાન થઈ ગયું, અને કોઈ અપમાનનો પ્રસંગ બની ગયો, ખ્યાલ આવે છે? ઘણા બધા એવા પાપના ઉદયમાં બનતા પ્રસંગો, બનતી પરિસ્થિતિઓ ભજવાય છે. તો અજ્ઞાની જીવ શું કરે છે? પાપના ઉદયને અને પાપના ઉદયમાં બનતી પરિસ્થિતિ છે એને દુઃખ માને છે, અને પુણ્યના ઉદયમાં બનતી અનુકૂળ પરિસ્થિતિ છે એને સુખ માને છે. એમાં શું માને છે? સુખ માને છે. પરંતુ આ કેટલી મોટી ભ્રમણા છે, મિથ્યા છે, મિથ્યા જ્ઞાન, મિથ્યાત્વ છે. એની આપણે અનેક તર્કથી, ન્યાયથી, યુક્તિથી લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી, અને એ વાતની સિદ્ધિ કરી હતી કે ખરેખર દુઃખ શું છે અને ખરેખર સુખ શું છે. દુઃખ કોને કહેવાય? આ બીજી ગાથાનું રિવિઝન કરું છું, પછી ત્રીજી અને ચોથી ગાથા ઉપર આજે આપણે સ્વાધ્યાય કરવાનો છે. બહુ સરસ ગાથા છે, બેઉ એકદમ સરળ ગાથા છે. પાંચમી ગાથાથી વિષય આખો ગંભીર અને ગહન આવે છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમથી કરશું. તો અહીંયા શું કહે છે? તો કે સુખ કોને કહેવાય? તો કે આત્માના આશ્રયથી પર અવલંબન છોડી, પરાવલંબન છોડી, પરનું લક્ષ્ય છોડી, સમસ્ત ગુણભેદ અને પર્યાય ભેદોનું પણ લક્ષ્ય છોડી, એક અભેદ આત્માના આશ્રયથી પ્રગટ થતી જે નિરાકુળ પરિણતિ છે એનું નામ સુખ છે. જેને આપણે મોક્ષ શાસ્ત્રના આધારે કહીએ તો સમ્યક દર્શન જ્ઞાન ચારી પ્રાણી મોક્ષ માર્ગ. પહેલા સમજવું તો પડશે કે સુખ કોને કહેવાય. નિરાકુળતા લક્ષણા સુખ શક્તિ. તો સુખ કોને કહેવાય? તો કે જે આત્માના આશ્રયથી નિરાકુળતા પ્રાપ્ત થાય છે, આકુળતા રહિત પ્રણતિ છે, કશાય રહિત પ્રણતિ છે, રાગ દ્વેષ રહિત પ્રણતિ છે, ખરેખર એ સુખમય પ્રણતિ. હવે નરકના સમ્યક દ્રષ્ટિ સુખી છે કે નહીં? તિર્યંજ ગતિના સમ્યક દ્રષ્ટિ સુખી છે કે નહીં? દેવ ગતિમાં અપાર ભોગની વચ્ચે રહેવા વાળા સમ્યક દ્રષ્ટિ સુખી છે કે નહીં? તો કે હા, સુખી છે. જેટલો કશાયનો અભાવ થયો, જેટલું પોતાના આત્માનું અવલંબન લીધું, જેટલી વિતરાગતા પ્રગટ થઈ, એટલું સુખનું વેદન છે. એ સાચું સુખ છે, એ નિરાવરણ સુખ છે. અને એ સુખ પૂર્ણ સુખને, અનંત સુખને અને અવ્યાવાદ સુખને જન્મ આપશે. જે સુખની કણિકા ફૂટીને, જે સુખનો અંશ પ્રગટ થયો ને, એ સુખ આગળ વૃદ્ધિ પામશે, એ સુખ આગળ પૂર્ણતાને પ્રાપ્ત થશે. પૂર્ણતાને લક્ષે શરૂઆત એ જ વાસ્તવિક શરૂઆત છે. તો સુખનું સ્વરૂપ સમજો. આપણને જે સુખાભાસ ઇન્દ્રિયના વિષયોમાં કે પછી ભોગ સામગ્રીમાં કે પછી બાહ્ય ઘર કુટુંબ પરિવાર આદિની અનુકૂળતામાં કે સાતાના ઉદયમાં, ખ્યાલ આવે છે, જે આપણને સુખ લાગે છે, આપણે પોતાને ને બીજાને સુખી માનીએ છીએ, બહુ સુખી છે. કોના આધારે? અમારી દીકરી બહુ સુખી પરિવારમાં પરણી. કોના આધારે? અજ્ઞાનીની સુખની પરિભાષા શું છે? બાહ્ય સામગ્રીના આધારે સુખ માને છે, સુખી માને છે, જે મિથ્યાત્વ છે, ઊંધી માને છે. એની માટે આપણે ઘણી ચર્ચા કરી હતી, તર્કથી, યુક્તિથી, ન્યાયથી, લોજિકથી, કે એક ખાલી પોઈન્ટ વિચાર, લાસ્ટ ટાઈમ પણ કીધું હતું, કે ખાલી એક બિંદુ પર વિચાર કર્યો કે જેના આધારે આપણે સુખ માનીએ છીએ, સુખી માનીએ છીએ અને સુખનો આધાર માનીએ છીએ, એ પદાર્થો ખરેખર શું સુખ આપવાને સમર્થ છે, એ પદાર્થો ખરેખર શું કાયમ રહેવાના છે, એકરૂપ રહેવાના છે, અને ખરેખર મૂળ તત્વથી વિચાર કરીએ તો એ પરદ્રવ્ય અને મારી વચ્ચે તો અત્યંત અભાવ છે, વજ્રની દિવાલ. તો એ પરદ્રવ્ય મને સુખી કરે, એ પરદ્રવ્ય મને દુઃખી કરે, એ પુણ્યનો ઉદયથી સુખી, એ પાપના ઉદયથી દુઃખી, એ વાત આવી જ ક્યાંથી? આ તો મૂળ વસ્તુ સ્વરૂપની ખિલાફત છે. આવું માનવું, અગર આપણી માન્યતામાં આ અભિપ્રાય ચાલે છે, તો આ વસ્તુ સ્વરૂપની ખિલાફ અભિપ્રાય છે. આ વાત સ્થૂળ લાગશે, આ વાત બહુ સરળ લાગશે, પરંતુ આપણા અભિપ્રાયમાં બધી મિથ્યા માન્યતાઓ જ્યાં સુધી બેઠી છે, ત્યાં સુધી આપણે મોક્ષ માર્ગમાં એક કદમ પણ આગળ નહીં વધી શકીએ. જો ગાથાઓ તો તમે વાંચશો તો સમજાય જશે. એટલી સરળ ગાથાઓ છે આત્માનું શાસન ગ્રંથની, ગુણભદ્ર આચાર્ય દેવ દ્વારા રચિત. આજથી 1200 વર્ષ પહેલા થઈ ગયા, ખ્યાલ આવે છે? કુનકુન આચાર્ય દેવ થયા એના પછી 800 વર્ષ પછી ગુણભદ્ર આચાર્ય દેવ ભરત ભૂમિને પાવન કરી રહ્યા હતા. અને એટલી સરસ ગાથા, એટલી સરળ ગાથા, ભવ્ય જીવના હિત માટે એવો કરુણાભાવ, આવીને વાત, એવો કરુણાભાવ આવ્યો, આવે કે ના આવે પરંતુ આવ્યો. કેટલા બધા આચાર્યોને આવ્યો, કેટલા બધા મુનિરાજોને ન આવ્યો, કેટલા બધા પોતાની મૌન સાધના કરીને સિદ્ધત્વને પ્રાપ્ત કરી લીધું અને ઘણા બધાને આવ્યો. આવી અદભુત ગાથા, અદભુત ગ્રંથો અને આવું અદભુત વિવેચન આપણી સામે આપણા પુણ્યના ઉદયથી આવ્યું. તો ખ્યાલ આવ્યું કે સુખની પરિભાષા શું કરી અને દુઃખ તો કે પરના લક્ષ્યથી, પર દ્રવ્યના લક્ષ્યથી જે પોતાની પ્રણતિમાં શ્રદ્ધાની અને ચારિત્રની પ્રણતિમાં, શ્રદ્ધાની અને ચારિત્રની પ્રણતિમાં જે એકત્વ અને જે રાગાદી ભાવ, જે મમત્વ, જે કષાય ભાવ, જે કર્તૃત્વ અને જે આકુળતા, જે ભોક્તૃત્વ અને જે તૃષ્ણા આદિના જે પરિણામ થાય એ ખરેખર દુઃખ છે. અને 24 કલાક આ પરિણામથી અજ્ઞાની જીવ ગ્રસિત છે, દુઃખી છે. કારણ કે 24 કલાક અભિપ્રાયમાં પરદ્રવ્ય પ્રત્યેનું એકત્વ પણ ચાલુ છે અને તેથી પરદ્રવ્ય પ્રત્યે નિરંતર ઈષ્ટ અનિષ્ટ અને રાગ દ્વેષ અને કશાયના પરિણામ ચાલુ છે. તો આ ખરેખર દુઃખ છે. હવે વિચાર કરો કે પ્રણતિમાં આવી આકુળતા ચાલે છે, કશાયની અગ્નિમાં બળે છે, પોતાની ઈચ્છા અનુસાર, પોતાના વિકલ્પ અનુસાર પરદ્રવ્યનું કાર્ય ન થયું, પરદ્રવ્યમાં જેવી પોતા ઈચ્છા કરી લીધી. તમને ખબર છે મૂળ દુઃખનું કારણ શું છે? પોતાની, મેં પહેલા પણ કીધું હતું, અહીંયા કીધું હતું, કોઈ બીજા ક્લાસમાં કીધું હશે મને યાદ નથી, પરંતુ આ રિપીટ બહુ વાર કરીએ છીએ આપણે વાતને, કે ખરેખર દુઃખનું મૂળ કારણ છે પરદ્રવ્યને પોતાની ઈચ્છા અને વિકલ્પ અનુસાર પરિણમાવાનો ભાવ. વિચાર કરજો, આના ઉપર શાંતિથી વિચાર કરો, ખ્યાલ આવે છે? તો એ રીતે આપણે આ બીજી ગાથામાં, હે આત્મન તુ દુઃખ સે ડરતા અર સુખ કી વાંછા કરતા, ઇસીલીએ, બોલો, આપણે દુઃખથી ડરીએ છીએ અને સુખની વાંછા કરીએ છીએ, ઇસીલીએ, એટલે અમે તમને એવો જ ઉપદેશ આપશું કે જેનાથી તમારું દુઃખ દૂર થશે અને તમારી પ્રતિમા પણ નિરાકુળતા, નિશંકતા, નિર્ભયતા, શું કહેવાય, નિર્ભારતાનો જન્મ. ખ્યાલ આવે છે? આ મૂળ તત્વ અને સ્વાધ્યાયનું ફળ હોવું જોઈએ. કેટલા શબ્દ લખી શકો ની ઉપરથી? નિરાકુળતા, બોલો, નિશંકતા, નિર્ભારતા, નિર્ભયતા અને 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 નિશંકતા આવી ગયું ને, નિશંકતા, નિરાકુળતા, નિર્ભયતા, નિર્ભારતા, નિર્ભાર, નિરાકુળ, નિશંક, ખ્યાલ આવે છે? એવી પ્રણતિનો જન્મ અવશ્ય થશે જો તમે અમારો ઉપદેશ પ્રસન્ન ચિત્તથી રૂચિપૂર્વક સાંભળશો તો એ ઉપદેશથી તમારી અનંત નિરાકુળતા, નિર્ભયતા દૂર થયા, અરે આકુળતા અને ભય દૂર થયા વગર રહેશે નહીં અને નિરાકુળતા ને નિર્ભયતા ઉત્પન્ન થયા વગર રહેશે. હવે બધાએ પોત પોતાની પરિણતિ પોત પોતાએ તપાસવાની છે કે આ તત્વ સાંભળીને, આ તત્વનું શ્રવણ કરીને, ગુરુદેવશ્રીના પ્રવચનો સાંભળીને આપણી પ્રણતિમાં કેટલી નિરાકુળતા અને નિર્ભયતાનો જન્મ, આપણે કેટલા નિશંક થયા તત્વ પ્રત્યે, પોતાના તત્વ પ્રત્યે, 6 દ્રવ્યની વ્યવસ્થા પ્રત્યે, 7 તત્વની ભિન્નતા પ્રત્યે, જે એક એક સિદ્ધાંત ગુરુદેવશ્રીએ 45 વર્ષ આપણી સામે મૂક્યા, એવા અદભુત ક્રમબદ્ધ પર્યાય આદિ સિદ્ધાંતો પ્રત્યે આપણી અંદરથી કેટલી નિશંકતા. કોઈ પણ ઉદય આવ્યો ને ફટાકથી આપણે એ ઉદયની સામે તત્વના બળે, આત્માના બળે, આત્મજ્ઞાનના બળે, સમજણના બળે આપણે નિશંક ઉભા રહ્યા, એ આપણી પરીક્ષા. ખ્યાલ આવે છે? ભેદ વિજ્ઞાંત સિદ્ધા સિદ્ધા એ કિલ કે અસે ભાવત બધા બધા એ કિલ
જેટલા પણ બંધાયા છે અને સંસારમાં રખડે છે એ ભેદ વિજ્ઞાનના અભાવમાં, અને જેટલા સુખી થઈને પોતાના આત્મામાં લીન થયા એ ભેદ વિજ્ઞાનના પ્રભાવમાં. તમને ખબર છે નિયમ સારગીમાં શું લખ્યું છે? નિયમ સારગીમાં લખ્યું છે કે આજ સુધી જેટલા પણ સિદ્ધ ભગવાન સિદ્ધાલયમાં અનંત કાળ સુધી સિદ્ધાલયમાં રહેવાના છે, ટકવાના છે, ક્યારે પણ સંસારમાં પાછા નથી આવવાના, એ કોનો પ્રભાવ છે? કોનો પ્રભાવ છે એ? તો કે શ્રદ્ધાનો પ્રભાવ છે. ખ્યાલ આવે છે રાધિકાબેન? એ શ્રદ્ધાનો પ્રભાવ છે કે શ્રદ્ધાના બળે એ જીવો સિદ્ધાલયમાંથી ક્યારે પણ પાછા સંસાર દશામાં આવવાના નથી. ચલો હવે આપણે ત્રીજી ગાથા ઉપર આવીએ. બહુ સરસ ત્રીજી ગાથા છે. શું કહે છે? કટુ ઉપદેશ સે ભી ભયભીત ન હોને કી પ્રેરણા. હે જીવો, ગઈકાલે આપણે લાસ્ટ ટાઈમ આપણે આની થોડી ભૂમિકા બાંધી હતી છેલ્લે છેલ્લે, કે અમારો ઉપદેશ, આચાર્ય દેવ કહે છે કે અમારો ઉપદેશ શરૂઆતમાં તમને થોડો કડવો લાગે, કટુ લાગે. ખ્યાલ આવે છે? કદાચ કોઈ વાત ન બેસે, પોતાના અભિપ્રાયથી કોઈ વાત વિરુદ્ધ આવી જાય, ખ્યાલ આવે છે, તો તમે ભય પામતા નહીં, તમે ઉપદેશ સાંભળવાનું છોડી નહીં દેતા. તો કે છે કે એવો ભય તમે રાખતા નહીં. હવે એની માટે એટલી સુંદર ચર્ચા ઉદાહરણના માધ્યમથી ત્રીજી ગાથામાં કહેલી છે. આપણે ત્રીજી ગાથા લઈએ, સમય લેશે તો આપણે ચોથી ગાથા કરશું. પાંચમી ગાથાથી વિષય બહુ જ સરસ છે. આપણે પોઈન્ટ વાઇઝ આખો વિષય એક એક પ્રકરણ સંબંધી લેશું. ચલો ત્રીજી ગાથા. મધુર વિપાકી ઉપદેશામૃત યહ યદિ કટુ ભી ભાસિત હો. છે કેવો? મધુર, પરંતુ અગર તમને કટુ લાગે. ખ્યાલ આવે છે? અમારો ઉપદેશ તો બહુ મધુર છે, હિતકારી છે, તમારું ભલું કરનાર છે, તમને આ ભયંકર સંસાર સમુદ્રમાંથી તારનાર છે, તમારા અંદરમાં આત્મબળ ઉત્પન્ન કરાવનાર છે, ભેદ વિજ્ઞાનની કળા સમજાવનાર શીખવનાર છે, એવો મધુર ઉપદેશ. મધુર વિપાકી, વાહ, શું શબ્દ છે? મધુર વિપાકી. એક ગાથાઓ પણ આપણે ગાતા રહીએ ને ગુનગુનાવતા રહીએ ને તો બહુ મજા આવે એવી ગાથા છે. મધુર વિપાકી ઉપદેશામૃત. ઉપદેશામૃત કેવો છે? ઉપદેશ અમૃત સમાન ઉપદેશ. જીનવાણી માતા કેવો ઉપદેશ આપશે? બોલો તમે બાળકોને કેવો, બેટા 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 આમ કર, બેટા આમ કર, હે ને, કેવો ઉપદેશ આપે માતા બાળકને? એવી રીતના જીનવાણી માતા કેવો મધુર ઉપદેશ આપે છે? જો મધુર વિપાકી ઉપદેશામૃત યહ યદિ કટુ ભી ભાસિત હો કટુ ઔષધિ ગ્રાહક રોગી બન કિંચિત તુ ભયભીત ન હો. ઉદાહરણ સમજાયું? કટુ ઔષધિ ગ્રાહક રોગી બન. તું રોગી છે, તને રોગ દૂર કરવો છે, તો તારે ડોક્ટરે આપેલી કડવી ઔષધિ પણ ગ્રહણ કરવી પડશે, કારણ કે કડવી ઔષધિ પણ ખરેખર તારા હિત માટે આપેલી છે, તારા રોગને દૂર કરવા માટે આપેલી છે. ખરેખર કહું ગાથાઓ બહુ સરળ છે, બહુ ભાવવાળી ગાથાઓ છે. પ્રકરણ આગળ થોડા ગંભીર પણ આવશે, શરૂઆતની ગાથાઓ તો બહુ સરળ છે. અને ટોલમજી સાવે આની ટીકા કરી છે આત્માનુશાસન ગ્રંથની, તો થોડી એની ઝાંકી પણ આપણને આગળની ગાથાઓમાં વક્તાનું સ્વરૂપ, શ્રોતાનું સ્વરૂપ, બસ હવે આવશે જ બધું, તો એ બધી પણ સુંદર ચર્ચા આવશે. જો હવે આપણે ગુજરાતી વાંચીએ છીએ, મારી પાસે હિન્દી પણ છે, પરંતુ આપણે ત્રીજી ગાથાનું ગુજરાતી વાંચીએ છીએ. જો જેમ દર્દીજી હિતકારી એવી કડવી ઔષધિ પણ બહારમાં, એટલે લૌકિકમાં કહે છે કે કોઈ દર્દી હોય, કોઈ બીમાર હોય, તો હિતકારી એવી કડવી ઔષધિ પણ નિડરપણે અને પૂર્ણ વિશ્વાસથી. બે કન્ડિશન શું આવી? બે કન્ડિશન, નિડરપણે અને પૂર્ણ વિશ્વાસથી, ડર્યા વગર અને પૂર્ણ વિશ્વાસ કે ખરેખર આ ઔષધિ મારા હિત માટે છે. તો એવી જેવી રીતના આપણે લૌકિકમાં કેટલા બધા ઉદાહરણથી આ વાતને આપણે સમજી શકીએ. જેટલા લાસ્ટ ટાઈમ કીધું હતું કે ડોક્ટર ઓપરેશન કરવા માટે શરીર ઉપર ચક્કુ ચલાવે, ખ્યાલ આવે છે? તો એવું બધું કરવા પાછળ પણ ડોક્ટરનો અભિપ્રાય શું છે? બ્રેઇન સર્જરી તો બ્રેઇન આખું ખોલે, ખ્યાલ આવે છે? તો એ બધાની પાછળ શું અભિપ્રાય છે કે ભાઈ હમણાં દેખાય છે કે ચીરફાર ચાલે છે, પરંતુ એ દર્દીના હિત માટે છે. જેવી રીતના ક્રિકેટની ટ્રેનિંગ લેતા હોય તો કેટલી સ્ટ્રોંગ ટ્રેનિંગ, ટફ ટ્રેનિંગ આપતા હોય કિની માટે કે બેસ્ટ ક્રિકેટર બને. ફોજી જો, સોલ્જર જો, ક્રિકેટર જો, જે પણ જો વારમાં, તો શરૂઆતમાં કેટલું બધું સ્ટ્રગલ હોય, કેટલી બધી મહેનત કરવી પડે, પણ કેમ? તો કે એ સ્ટ્રોંગ થાય, એ તૈયાર થાય, એ બેસ્ટ બને. તો એવી રીતના અહીંયા કહે છે કે થોડો ઉપદેશ તમને અનાદિ, અને એ પણ કેમ કે અનાદિના ઊંધા મોહના સંસ્કારના કારણે કટુલા. ધીરે ધીરે જયારે ઉપદેશ ગ્રહણ કરીએ એ વાત હિતકારી લાગે, આપણા જીવનમાં પ્રેક્ટિકલી આપણે એનો પ્રયોગ કરીએ, તો ખરેખર આપણને એ જ ઉપદેશ, એ જ વાત, એ જ સિદ્ધાંતો જે આપણને નિરાકુરતા, અનાકુરતા, શાંતિ, સમાધાન, વિતરાગતા, પ્રસન્નતા અને આપણને સુખ ઉત્પન્ન કરે એવો ઉપદેશ આપણને પછી બહુ મધુર લાગશે. એ આત્માનો ખોરાક, ઉપદેશી કે ને કે આ સ્વાધ્યાય તો આત્માનો ખોરાક છે. અરે એક આત્માર્થીના જીવનમાં 2-4 કલાકનો સ્વાધ્યાય તો દિવસનો હોવો જોઈએ કે જેનાથી આત્માને પુષ્ટિ મળે. આ દેહને પુષ્ટ કરવા માટે તો સવારથી રાત કેટલી મહેનત કરીએ છીએ, ખ્યાલ આવે છે? આ ખાવું જોઈએ, આ ન ખાવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ. તો આત્મા માટે, પોતા માટે શું કરીએ છીએ? કો આ ભવ તો ચાલ્યો જાય છે, મૃત્યુ તરફ તું આગળ વધતો જાય છે, આયુ કર્મના એક એક નિષેધ તો ખરતા જાય છે, તારો તત્વ નિર્ણય અંદરમાં કેટલો પ્રબળ થયો, આ ઉપદેશ તને અંદરમાં કેટલો રૂચ્યો, આ વાત તને અંદરમાં દ્રઢતાપણે કેટલી સાચી લાગી, એની તારે તારા પ્રણામોમાં પરીક્ષા કરવી પડશે, તપાસણી કરવી પડશે, ચકાસણી કરવી પડશે, એનું નિરીક્ષણ કરવું પડશે. ખ્યાલ આવે છે? તો શું કહે છે? તો કહે છે કે ત્રીજી ગાથા, જેમ દર્દી જીવ હિતકારી એવી કડવી ઔષધિ પર નિડરપણે અને પૂર્ણ વિશ્વાસથી પી જાય છે. કોઈ શંકા છે, કોઈ ડર છે, ખ્યાલ આવે છે? કોઈ શંકા છે કે આ ઔષધિ બરાબર હશે કે નહીં? આ બરાબર, અરે એક લૌકિક ડોક્ટર પર અને એને આપેલી દવા પર આટલી નિશંકતા છે, નિડરપણે અને વિશ્વાસથી. બે પોઈન્ટ સમજાય છે? કેવી રીતના પી જાય છે, સમજાય છે કે નહીં? નિડરપણે અને વિશ્વાસથી એ ઔષધિ પી જાય છે, કડવી ઔષધિ પી જાય છે. કેમ? કારણ કે એને એનો રોગ, એનો દર્દ, એની વેદના, એની આકુરતા એને દૂર કરવી છે. તો એવા અભિપ્રાયના કારણે એ નિડરપણે ઔષધિ પી જાય છે, વિશ્વાસપૂર્વક પી જાય છે. જે ટ્રીટમેન્ટ કે જે લઈ લે છે, અરે ડોક્ટર કે તમારે આવી રીતના ખાવું, આવી રીતના 6 વાગ્યા પહેલા ડોક્ટર કે ખાઈ લેવું, તો ખાઈ લો કે નહીં? બોલો બોલો, ખ્યાલ આવે છે? આ ન ખાવું, આ ખાવું, આમ કરવું, તેમ કરવું, તો કેવું એકદમ ડિસિપ્લિન ફોલો કરે છે. તો એ કેમ? નિડરપણે અને વિશ્વાસથી ફોલો કરે છે, કારણ કે એને અંદરમાં ડોક્ટર પર વિશ્વાસ છે અને રોગ દૂર કરવાનો પૂરેપૂરો અભિપ્રાય છે, ભાવ છે. તો એક લૌકિક ડોક્ટરનો આટલો આપણે વિશ્વાસ કરીએ છીએ, તો આ તો કોણ છે? કો 3 લોકના ના અને 3 લોકના નાથના જ્ઞાનમાં આવેલું આખું વિશ્વ અને ઓમ ગનીમાં પ્રતિપાદિત થયેલી વાત અને ગંધર્વ પરમાત્માએ ઝીલી અને આચાર્ય અનુભવ કરીને લખી અને આવા જ્ઞાની ધર્માત્માઓના હાથમાં આવી અને અનુભવ કરીને પ્રમાણ કરીને આવી વાત આપણી સામે મૂકી, તો આપણને જીન વચન ઉપર રંચ માત્ર પણ શંકા અને રંચ માત્ર પણ કોઈ બીજો વિકલ્પ ન હોવો. તમને એક વાત કહું, ત્રણ, મેં ઘણી વાર આ વાત પણ કહી છે આપણા ક્લાસમાં રોજના, કે 3 અનુયોગ, 4 અનુયોગમાંથી 3 અનુયોગ તો ખરેખર આજ્ઞા પ્રધાન છે. કર્ણાનુયોગ, ચરણાનુયોગ અને પ્રથમાનુયોગ આજ્ઞા પ્રધાન છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે જે વાત આવી છે જીનવાણીમાં એને નિશંકપણે વિશ્વાસ કરવા યોગ્ય છે. મેરુ પર્વતની ઊંચાઈ, 7 પૃથ્વી, 16 સ્વર્ગ, જે પણ આખી કર્મ સિદ્ધાંતની વાત છે, ચરણાનિયોગની વાત છે, ખ્યાલ આવે છે? હવે એવી એવી વાતો અગર હું કરી શક્યા તો પગની નીચેથી જમીન થતી હશે. એ બે ત્રણ દિવસમાં મને વાતો ખબર પડી છે. ચણાની ઉપસંગ હું નહીં કરું, ચિંતા નહીં કરતા, સમય આવશે ત્યારે કરીશ, છોડીશ નહીં. અને ખ્યાલ આવે છે ખરેખર એવી વાતો કે ખરેખર ખરેખર આપણા પગની નીચેથી જમીન ખસી, અમારે તો ખસી ગઈ હતી. એ આપણે કલ્પના ન કરી શકીએ કે આપણે જે ચારે અનુયોગનો સ્વાધ્યાય અને ચારે અનુયોગનું સુમેળ આપણા જીવનમાં હોવું જોઈએ, એનાથી આપણે ખરેખર જરા પણ ચૂકવું ન જોઈએ. જે ગુરુદેવ શ્રીના જીવનમાં બહુ જ ગંભીર માર્ગ, તો ત્રણ અનુયોગ તો આજ્ઞા પ્રધાન છે, એમાં વાય વોટ હાઉ ને બધું ન ચાલે. એક દ્રવ્યાનિયોગ પરીક્ષા પ્રધાન છે. હા, એમાં તો ખૂબ પરીક્ષા કરજો, ખૂબ પરીક્ષા કરજો. ખ્યાલ આવે છે? પરીક્ષા કરીને, અનુભવ કરીને તું પ્રમાણ વાતની કરજે. તો એ રીતે અહીંયા કહે છે કે એવા જીન વચનો ઉપર આપણે જરા પણ શંકા કરવી. આપણને લૌકિકમાં ક્યાંય શંકા નથી થતી અને બધી જ શંકા આપણને અહીંયા થઈ જાય છે. ખ્યાલ આવે છે કે આ કેમ છે, ના કેમ છે? તો એવું ખરેખર ન થવું જોઈએ. કારણ કે આ વાત સર્વજ્ઞ પરમાત્માના કેવળ જ્ઞાનમાં જણાય, સ્પષ્ટ પ્રત્યક્ષ એક એક સમયમાં ત્રણેય લોકના સમસ્ત દ્રવ્યોની અનંત ગુણોની ત્રિકાળવર્તી પર્યાયોને જાણવા વાળા વિતરાગી પરમાત્મા, સર્વજ્ઞ પરમાત્મા, એમના જ્ઞાનથી કાંઈ છુપાયેલું નથી. અને વાણીમાં પણ બહુ અદભુત ઓમ ધ્વનિમાં વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન થયું છે. અને એક અંતર મુહૂર્તમાં જે ગંધર્વ પરમાત્મા દ્વાદશાંગની રચના કરે છે, એમનું જ્ઞાન કેટલું દિવ્ય છે. અને પછી આચાર્ય પરંપરા દ્વારા એ વાત લિપિબદ્ધ તાડપત્ર ઉપર એ વાત કોતરાઈ ગઈ. એ આપણા કોઈ સાતિશય પુણ્યના ઉદયથી આપણને પ્રાપ્ત થઈ, એ કોઈ આપણો મહાપુણ્યનો ઉદય છે. ખ્યાલ આવે છે? તો કહે છે કે એ પી જાય છે તેમ આ શાસ્ત્ર વિશે કોઈ કથને પ્રારંભમાં તને કટુ લાગે તો પણ અનુભવે પરિણમે એ અત્યંત મીઠા જ છે. અનુભવે અને પરિણમે, જ્યારે અનુભવ થશે, જ્યારે પરિણમન થશે, જ્યારે અંદરમાં ભરેલા અતિન્દ્રિય આનંદનો તને સાક્ષાત્કાર થશે, વેદન થશે, ત્યારે તને ઉપદેશનું મહત્વ સમજાશે. જ્યારે તું એવો પ્રયોગ કરીને સાક્ષાત તારા અંદરમાં ભરેલા આનંદને ભોગવશે, તારા અંદરમાં તત્વ પ્રત્યે નિશંકતા આવશે, તારી આખી દ્રષ્ટિ બદલાઈ જશે, તારો આખો અભિપ્રાય બદલાઈ જશે, તારી ભેદ વિજ્ઞાનની ધારા ચાલુ થઈ જશે, તને અંદરથી નિશંકતા આવશે, નિર્વાંશિકતા, નિર્વિચિકિત્સા, ઉપગુહન, અમૂળ દ્રષ્ટિ, સ્થિતિકરણ, વાત્સલ્ય, પ્રભાવના આદિ, પ્રશમ, સંવેગ, અનુકંપા, આસ્તિક્ય આદિ જે અનેક ગુણો પ્રગટ થશે, ત્યારે તને આ તત્વ પ્રત્યે ખૂબ બહુમાન. સમજાય છે બધાને? એકદમ સિરિયસ થઈ ગયા છો બધા, ખબર નહીં સમજાય છે ને, ખ્યાલ આવે છે ને? તો અહીંયા કહે છે કે અનુભવ કરીને પ્રમાણ કરજો. ચાર વાત લખી કે નહીં? આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરંપરા ગુરુનો ઉપદેશ અને સ્વાનુભવથી પ્રમાણ કરજો. સ્વાનુભૂતિયા ચકાસ, નમઃ સમય સારાય, સ્વાનુભૂતિયા ચકાસ. અનુભવ કરીને વાત પ્રમાણ કરવી પડશે. અને ત્યારે અજબ ગજબ વિજ્ઞાનીઓની નિશંકતા કેવી હોય છે બોલો? કેવી હોય છે નિશંકતા? કેવી હોય છે નિર્ભરતા, નિર્ભયતા કેવી હોય છે? કેવા અપ્રભાવિત રહે છે ઉદયોના પ્રસંગમાં અને ઔદયિક ભાવોથી? શું આપણે એવા અપ્રભાવિત રહી શકીએ છે ઉદયથી અને ઔદયિક ભાવોથી? સંયોગોમાં બદલતા જે પણ ફેરફાર થાય છે એ ખરેખર, હમણાં તો કેટલું ચાલે છે ગુરુદેવશ્રીના પ્રવચન, હવે ખરેખર મારા જ્ઞાનનું ધ્યેય છે, અરે એ તો મારા જ્ઞાનમાં માત્ર જણાય છે, હું એનો કરતા નથી, એ ગેયો મારા જ્ઞાનમાં આવ્યા નથી, જ્ઞાન ગેયમાં ગયું નથી, ગેયો છે એટલે જ્ઞાન થયું એમ નથી. ઓ આવી સુંદર વ્યવસ્થા છે, એનો સ્વીકાર કરીને કેમ નિરાકુળ નથી થતા? કેમ નિરંતર ફેરફાર, હેરફેર, કરતા ભાવ, પરમા, સુખબુદ્ધિ, દુઃખબુદ્ધિ, ઈષ્ટ અનિષ્ટ અને શરીરાદિમાં એકત્વ પણ ચાલે છે? ક્યારે છોડશું? ક્યારે પોતાના તત્વનું ભાન કરશું? આવો અવસર, આવો તક પાછો નહીં મળે. બહુ પુણ્ય કેરા પુંજતી શુભ દેહ માનવનો મળ્યો. બહુ પુણ્ય, અરે પૂર્વના અનેકો ભવમાં થોડું 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 પુણ્ય ભેગું કર્યું, ત્યારે જે પુણ્ય ઘણું બધું થઈ ગયું એના ઉદયમાં મનુષ્ય ભવ મળ્યો. એટલે દેખું પુણ્ય કેરા પુંજતી નહીં, બહુ પુણ્ય કેરા પુંજતી. બહુ બહુ શબ્દ પર જોર આપ્યો છે. બહુ કેમ લખ્યું? એમના લખી શકે પુણ્યકેરા પુંજતી, બહુ પુણ્યકેરા, કે મનુષ્ય ભાવ પ્રાપ્ત કરવો એમાં જૈન કુળ, એમાં સત્ય માર્ગ, એમાં સ્વરૂપ આત્માનું આવું સ્પષ્ટપણે આપણને સમજાય અને સમજાવનાર એવા ગુરુ મળવા, આ દેવશાસ્ત્ર ગુરુની છત્ર છાયા મળવી, આવા ભગવંતોના આવા મુનિરાજો મળવા, બહુ પુણ્ય કેરા પૂજ. અરે કેટલો પુણ્યનો ઉદય ભેગો થયો હશે અને એનો પાક, એનો વિપાક, એનો અનુભવ જ્યારે અંદરમાં પ્રગટ થયો ત્યારે આ માર્ગ આપણને પ્રાપ્ત થયો. ખ્યાલ આવે છે? તો અહીંયા કહે છે કે કટુ લાગે તો પણ અનુભવે પરિણમે એ અત્યંત મીઠા જ છે. ક્યારે મીઠા લાગશે? ક્યારે સત્ય લાગશે? બોલો, અનુભવે અને પરિણમે ત્યારે. હેમંતભાઈ ખાલી સાંભળે નહીં, અનુભવે અને પરિણમે ત્યારે, એના ઉપર વિશ્વાસ લાવે ત્યારે, એના ઉપર નિશંકતા લાવે ત્યારે કેવા લાગશે? સત્ય લાગશે, મીઠા લાગશે. ચલો આગળ વધીએ. હવે આપણે થોડુંક છે વાંચી લઈએ. ઔષધિના સેવન કાળે તે ઔષધિ થોડો સમય કડવી પણ લાગે. કે બાળકને કેવી રીતના પીવડાવતા હતા દવા? બોલો દીપાભાઈ, આયુષ્યને નાના હતા ત્યારે નાક બંધ કરીને પકડીને, ખ્યાલ આવે છે? અનુભવી માતાઓ બરાબર ને, ખ્યાલ આવે છે ને? પણ પીવી તો પડશે બેટા, પીવી તો પડશે. એટલે ભાગા 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 ભાગી કરે બાળકો, પણ પકડીને પીવડાવે. કેમ? કારણ કે થોડી કડવી લાગશે, નહીં ગમે, નહીં ભાવે, થૂકી નાખશે એકવાર, બીજો ડોઝ આપશું, પણ પીવી તો પડશે. હને તો કે છે ઔષધિના સેવન કાળે તે ઔષધિ થોડો સમય કડવી પણ લાગે તો પણ તેથી ભવિષ્યમાં, શું ગજબ ગાથા છે, બહુ સરસ, ભવિષ્યમાં નિરાકુળતા જન્ય સુખ પ્રાપ્ત થશે એમ જાણીને કિંચિત પણ ભય વિના શાણો રોગી. શું શબ્દ આવ્યો? શાણો રોગી. શાણો શબ્દ છે શાણો, બહુ શાણો, બહુ શાણો થઈ ગયો છે બાળક ને, તું બહુ શાણો થઈ. શાણો એટલે હોશિયાર, હવે બુદ્ધિમાન, ચતુર, રોગી, જેનામાં થોડું વિવેક છે. ખ્યાલ આવે છે? કેવી કેવી ટ્રીટમેન્ટ નથી લેતા કેન્સરના પેશન્ટ, કેવી ટ્રીટમેન્ટ લે છે, કીમોમાં કેટલો દર્દ, કેટલું પેન છે કે નહીં, તો પણ લે છે ને. કેમ? કારણ કે રોગ દૂર કરો. અરે સંસારમાં તો ચારે બાજુ વૈરાગ્યના સમુદ્ર ઉછળે. કેટલા આપણા સાધર્મીઓ આપણી વચ્ચેથી વયા, કેટલા જીવોનું મરણ થયું આ એક વર્ષમાં. વિચાર કરો કેટલા જીવો અનેક પ્રકારની વેદનાથી પીડાય. ખ્યાલ આવે છે? તો કહે છે કે ભાઈ આ બધું જોઈને પણ કેમ ડર નથી લાગતો, કેમ પાછો નથી વળતો, કેમ માર્ગમાં નથી લાગતો? તો કહે છે શાણો રોગી જેમ તે ઔષધિને પરમ આ, બોલો શબ્દ જો, પરમ આદર ભાવથી ગ્રહણ કરે. વાહ, ઔષધિની બોટલ કેવી રીતના સાચવીને મૂકે ને બરાબર, એના પર લેબલિંગ, પાછું ઓલી બધી ડબ્બીઓ આવે પાછી, એમાં ઓલી મંડે ટ્યુઝડે વેનસડેની ને મોર્નિંગ ઇવનિંગ ને આફ્ટરનૂનની, બોલો રાતિકા, એકદમ બરાબર. કેમ? આ દવાનો ડબ્બો, અમારો દવાનો ડબ્બો, દવાનો ડબ્બો. તો આ શું છે? આ ગ્રંથ શું છે કહો? આ એક એક મંત્ર શું છે કહો? પરમ ઔષધિ છે. મોરૂપી ભૂતડા, શું મોરૂપી જે વિષ, જે ઝેર ચડ્યું છે હે, નિરંતર આમ અરીસામાં જોઈને હું થોડું બરાબર લાગુ છું, આમ લાગુ છું, આમ લાગુ છું, આમ લાગુ. કેટલી અનેક પ્રકારની મિથ્યા માન્યતા નિરંતર શરીર પરદ્રવ્યને જોઈ જોઈને આપણે પોષે. આ મારા છે, આ સારા છે, આ તો મારી છે, આ મારો છે, આમ છે, ડાયો છે, આ છે, તે છે. કેટલી માન્યતા, ધંધો મેં ચલાવ્યો, વ્યાપાર મેં કર્યો, આ મેં કર્યું, આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, કરું 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 ના ભાવમાં મરી ગયો. ક્યાં ચાલ્યો જશે આવા મિથ્યા ભાવને લઈને? ક્યાં જશે? ક્યાં ઉતારા થશે? અરે વંટોળિયાના ટોળામાં તણકલું ક્યાં ઉડી જાય છે ખબર નથી પણ. એવી રીતના આપણે ડર ડર લાગવો જોઈએ, ખરેખર ભય ભીરું થવું જોઈએ. આપણે આ ચાર ગતિ 84 લાખ યોનિઓમાં ક્યાંય રખડવા ચાલ્યા ગયા અનંતકાળ. મેં લાસ્ટ ટાઈમ કેટલું કીધું તું, 2000 સાગર કુછ અધિક સમયનો ત્રસ્ત પર્યાયનો કાળ અગર પૂરો થઈ ગયો અને ક્યાંય આપણે ચાલ્યા ગયા તો બોલો ક્યારે પાછો આવો અવસર મળશે? જલ્દી ચેતો, કરો કામ, કરો વિશ્વાસ, લાવો વિશ્વાસ. અને શું વિશ્વાસ લાવવાનો? જેવું સ્વરૂપ છે એવો ખાલી અંદરથી ભાવ વાતનનો, હું પરમાત્મા છું, શુદ્ધ છું, નિત્ય છું, ધ્રુવ છું, અને મારામાં કોઈ કમી ઓછા ખામી નથી. મારામાં શું અધુરાશ છે, શું કમી છે કે હું બહારમાં ગોતવા જાઉં છું, અને બહારમાં શું અધિકતા છે કે જે મારામાં નથી. ખ્યાલ આવે છે? તો એ પ્રકારે તત્વ નિર્ણય તો આપણા જીવનમાં દ્રઢપણે હવે હોવો જોઈએ. કારણ કે બેઝિક ફંડામેન્ટલ સિદ્ધાંતો અને ગુરુદેવશ્રીના પ્રવચનોના ઘણા બધા રહસ્ય અને સિદ્ધાંતો આપણને ખ્યાલમાં આવી ગયા. હવે એપ્લિકેશનનો ટાઈમ છે, નિર્ણયનો ટાઈમ છે, નિશંકતા લાવવાનો ટાઈમ છે. તો એ ખરેખર આપણે એમાં ચૂકવું ન જોઈએ. તો શાણો રોગી જેમ તે ઔષધિને પરમ આદર ભાવથી ગ્રહણ કરે, ખ્યાલ આવે છે, તેમ હે વિવેકી શાણા. બોલો, કોને કીધા આપણને? કે છે, શું કે છે બેન? હા, કે એ વિવેકી શાણા અને સમજુ સંસારી. પાછા વિવેકી કીધા, શાણાએ કીધા, સમજુએ કીધા, અને અંતે સંસારી તો કહી દીધા. કેમ? કારણ કે જે પોતાના સ્વરૂપથી સરી જાય એ ખરેખર પ્રતિ સમય ભાવ સંસાર, ભાવ કર્મ અને ભાવ મરણ રૂપે પરિણમે છે. ખરેખર ઘણીવાર વિચાર આવે કે આપણે નિરાકુળ આનંદ અને સુખની અનુભૂતિ કરી નથી ને એકવાર ક્ષણભર નિજ રસકો પીજે, જે એકવાર પોતાના અતિન્દ્રિય આનંદને જે ચાખીને આવ્યા, સ્વાદ લઈને વેદીને આવ્યા, જેને જેનો ઉપયોગ બહાર આવ્યો, એ અંતરંગ દુનિયા, એ પોતાનો નિજ લોક, એ પોતાનું સ્વઘર જે જોઈને આવ્યા, હવે ઉપયોગ બહાર આવે તો કેવું લાગશે? બોલો, એ અંતર સમજાશે કે આ રાગ દ્વેષના આ વિકલ્પમાં અને આ પરલક્ષી પુણ્ય પાપના ભાવમાં કેટલી આકુળતા છે, અને જે સડસડાટ ઉપયોગ અંદરમાં બધાને ગૌણ કરીને, એક આત્મતત્વને મુખ્ય કરીને એ ઉપયોગ જે અંદરમાં રમણતા કરે છે, કેલી કરે છે, વિશ્રાંતિ પામે છે અને નિરાકુળ સુખનો અનુભવ કરે છે, એ અંદરમાં કેવો તૃપ્ત તૃપ્ત સંતુષ્ટ થઈને બહાર, ખ્યાલ આવે છે? બાળકોને પ્લે એરિયામાંથી બહાર લેવા, બહાર કાઢવા કેટલી કઠિનાઈ પડે છે. બોલો, અરે આ ક્યારે આવશે? હવે બસ આનું પતી ગયા, બે કલાક હવે ગયું. કારણ કે એમાં એટલું બધું એને ગમે છે, એને ત્યાં શું કહેવાય, જે પણ એવી રીતના અહીંયા ઉપયોગ અંદરમાં, પરંતુ એ અસ્થિરતા જન્ય ઉપયોગ બહાર આવે છે. હવે એ ઉપયોગ જગ અંદર જવા માટે એટલો તત્પર થાય, ખ્યાલ આવે છે? તો શું કે છે? હે વિવેકી શાણા અને સમજુ સંસારી, ગ્રહણ કાળમાં આ શાસ્ત્રો માનો. જ્યારે તમે સાંભળો છો શરૂઆતમાં, ખ્યાલ આવે છે, જ્યારે તમે આ વાત સાંભળો છો, ઘણીવાર ઘણા લોકો, હું ખરેખર કહું, લોકડાઉનમાં ઘણા લોકો આ માર્ગથી જોડાયા થ્રુ ધીસ ટેકનોલોજી. અમે તો આવી વાત પહેલા સાંભળી જ નથી, અમને તો આ વાતની ખબર જ નથી, અમે તો કંઈક ધર્મના નામે બીજું જ કરતા હતા, ખ્યાલ આવે છે? તો જ્યારે આ વાત શરૂઆતમાં સાંભળશે જે નવા નવા જીવો છે, આપણે બધા પણ પૂર્વમાં જ્યારે ઘણા વર્ષો પહેલા વાતો સાંભળતા હતા તો ખરેખર આપણને કેવું લાગતું હતું? ઘણી વાતો આપણને એમ થાય, મેન તો ખબર છે, એક એ વાત કે ચક્રવર્તી છે, 96,000 સમ્યક દ્રષ્ટિ છે, અને પાછા 12માં 96,000 રાની છે, 6 ખંડની વિભૂતિ છે, ચક્રરત્ન સાધવા જાય છે, ખ્યાલ આવે છે? તો આ બધી આપણને એમ લાગે ને કે સમ્યક દ્રષ્ટિ છે ને આવો રાગ છે અને આવા પ્રકારના અદૈક ભાવ અને તીર્થંકર છે ને લગ્ન કરવાનો ભાવ ને આમ ને તેમ, આપણને કોન્ફ્લિક્ટિંગ લાગે, આપણને એમ થાય સમ્યક દ્રષ્ટિ છે આવો ભાવ. ધીરે 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 જેમ સાંભળતા ગયા અને જે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ગુણની સ્વતંત્ર પ્રણતિનું પ્રણમન હરેક સમયની યોગ્યતા જે સ્વતંત્ર છે એ વાતની આખી જે ખબર પડતી ગઈ તો આપણને ક્લેરિટી આવતી ગઈ, આપણને કેટલી વાત સહેલાઈથી બેસે છે. જે સ્વતંત્રતાનો બોધ થાય, સ્વાધીનતાનો બોધ થાય, એક એક સમયની પ્રણતિની સ્વતંત્ર યોગ્યતાનો બોધ થાય, આ વાત ક્લિયર થતી જાય. તો કે છે કે શાસ્ત્રમાંનો કોઈ ઉપદેશ તને અસુહાવતો લાગે તો પણ તેથી આરોગ્યતાજન્ય મિષ્ટ ફળ થશે એમ ખચિત સમજીને. વાહ, ભાષા તો જો, એમ ખચિત એટલે ફિક્સ, નિશ્ચિત સમજીને કે શું ફળ મળવાનું છે? આરોગ્યતા, સિદ્ધ પદ, અર્યંત પદ, આત્મ જ્ઞાન આત્મ અનુભૂતિ પ્રાપ્ત થવાની છે એવો અંદરમાં નિશંકતાનો ભાવ લાવીને તેને પરમ આદર ભાવે ગ્રહણ કરતા પરિણમે તું સુખી જ થશે. પરમ કેવા ભાવે? કેવા ભાવે? આદર ભાવ, ઉત્સાહથી. એમ નહીં કે આ ઠીક છે હવે સાંભળી, એમ નહીં, ઉત્સાહ. એક અલગ પ્રકારનો જીનવાણી સાંભળવા પ્રત્યેનો ઉત્સાહ, એક અલગ પ્રકારની પ્રસન્નતા. પ્રસન્ન ચિત્તથી ચૈતન્ય ભવ્ય કોને કહેવાય? નિકટ ભવ્ય કોને કહેવાય? બોલો, પ્રસન્ન ચિત્તથી ચૈતન્ય તત્વની વાત સાંભળે છે. જે રીતના ડોક્ટર આપણને કોઈ સલાહ આપતા હોય તો આપણે કેવો એકદમ એકાગ્રતાથી સાંભળીએ છીએ, અટેન્ટિવ થઈને સાંભળીએ છીએ, એક એક પોઈન્ટ મિસ નથી કરતા. ખ્યાલ આવે? એવી રીતના અહીંયા પ્રસન્નતા કોઈ અલગ પ્રકારની હોવી જોઈએ. જયારે જીન વાણીનું, જીનેન્દ્ર ભગવાનની વાણીનું શ્રવણ કરો છો ત્યારે કોઈ ઉપદેશ કટુ લાગે, કોઈ વાત કદાચ ન બેસે, કોઈ વાત કદાચ કઠિન લાગે સ્વીકારવામાં, આચરણમાં મૂકવામાં કઠિન લાગે, પરંતુ એટલીસ્ટ હાથો પાડજે, સ્વીકાર તો કરજે. આ જ વાત પરમ સત્ય છે એની કબૂલિયાત તો કરજે. કેમ? કારણ કે અનંત જીવો સિદ્ધ થયા એ આ માર્ગ પર ચાલીને થયા છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, બીજો કોઈ પંથ નથી, બીજો કોઈ માર્ગ નથી સુખી થવા માટે. ભવવન મેં જીવન ઘૂમ ચુકા કડકડ કો જીવન વળે. ખરેખર આ તત્વજ્ઞાન આપણા જીવનમાં એક હથિયાર છે, ઢાળ છે, ઢાળ. ઉદયના પ્રસંગો નથી આવવાના, બદલવાના નથી. શરીર એકરૂપ રહેવાનું છે? પૂછો પોતાને. સંયોગો બધા એકરૂપ રહેવાના છે? કાયમ રહેવાના છે? બોલો, પરિવર્તન નથી થવાનું? વિયોગ નથી થવાના? પાપ પુણ્યના ઉદય નથી બદલાવાના? બોલો, એવા સમયે કોના આધારે ઉભા રહેશો? કોણ સમાધાન આપશે? બોલો, કોણ શરણભૂત છે? કોના આશ્રયથી સમાધાન થશે, ભેદ જ્ઞાન થશે? તો કે સત્ય પરમ માર્ગ સમજો. એક ખરેખર વાત સમજવા જેવી છે કે બાહ્ય ભોગ સામગ્રીને તો ખરેખર ભોગવી શકતો નથી, લઈ જવા. ત્રણ પોઈન્ટ કહું છું, સાંભળજો. બાહ્ય પદાર્થોને ભોગવી શકતો નથી, લઈ જવાની વ્યવસ્થા નથી, તો પણ તૃષ્ણા ઓછી થતી નથી. ત્રણ પોઈન્ટ સમજાયા? કયા ત્રણ પોઈન્ટ કીધા? લઈ જવાની, અહીંયાથી કોઈ પણ વસ્તુ લઈ જવાની વ્યવસ્થા નથી. લઈ જશું તો શું લઈ જશું? આપણો અભિપ્રાય, આપણા ભાવ, આપણા સંસ્કાર. તો લઈ જવાની વ્યવસ્થા નથી, ભોગવી શકવાની સામર્થ્ય નથી, અને તો પણ તૃષ્ણા ઓછી થતી નથી, ઈચ્છા ઓછી થતી નથી, રાગ દ્વેષના પરિણામોની તારતમ્યતામાં મંદતા આવતી નથી. કેમ? કારણ કે મોહના મૂળિયા હલતા નથી. સાંભળી તો લઈએ છીએ, આપણે સાંભળી લઈએ છીએ, પણ આપણા મોહના મૂળિયા હલે છે સાંભળતા? આપણા અંદરમાં અભિપ્રાયમાં કોઈ અપૂર્વ પરિવર્તન આવે છે? આપણા વિચારોમાં કોઈ અપૂર્વ પરિવર્તન આવે છે? આપણું એટીટ્યુડ કોઈ રીતે ચેન્જ થાય છે? બોલો, અગર ત્યાં ને ત્યાં છે તો અગિયાર અંગ નવ પૂર્વનું ધ્યાન કરી આવ્યા પૂર્વમાં, અને મુનિ દીક્ષા પર અનંતવાર ધારણ કરી આવ્યા, પરંતુ તો પણ મોક્ષ માર્ગમાં એક કદમ પણ આગળ ન હતું. પણ ખરેખર હવે એવું નહીં થાય એટલો વિશ્વાસ, મુમુક્ષુઓ પાસેથી એટલી અપેક્ષા. જે ગુરુદેવશ્રીના પ્રવચન જીનવાણીનું શ્રવણ કરે છે એ તો ખરેખર આ માર્ગમાં બહુ જ રૂચિપૂર્વક અને ભાવપૂર્વક આગળ વધી રહ્યા છે, અને ખરેખર થશે જ. ભેદ વિજ્ઞાનની પણતીનો જન્મ થશે, આત્મદર્શન થશે. ક્યારે? કે જ્યારે ખરેખર આપણે એ પ્રકારનો પુરુષાર્થ ઉપાડશું, તો થવાનું છે. બરાબર? તો એ રીતે અહીંયા કહે છે કે ખચિત શબ્દ કેટલો સરસ છે. એમ ખચિત સમજીને તેને પરમ આદર ભાવે ગ્રહણ કરતા પરિણામે તું સુખી જ થશે. અલ્ટિમેટ સુખ પ્રાપ્ત થવાનું જ છે. અલ્ટિમેટલી સાચા સુખી આપણે બનવાના છે, મોક્ષ માર્ગી થવાના છે. આપણે પણ પીછી કમંડલ લઈને વન જંગલમાં મુનિ દીક્ષા ધારણ કરશું, અને આ વખતે સાચી ભાવલિંગ પણ ખ્યાલ આવે છે એવું પ્રગટ થશે કે શ્રેણી માંડીને આપણે પણ સમસ્ત કર્મનો અભાવ કરીને સિદ્ધત્વને પ્રાપ્ત થશું. એ પરમ સુખી થશે જ, થશે જ, પરમ સુખી જ થશે, એટલી ગેરંટી છે. ડોક્ટરનો કોન્ફિડન્સ આપણા અડધા રોગને દૂર કરે કે નહીં? શું ડોક્ટર હતા? શું એમનો કોન્ફિડન્સ, હજી તો દવા ચાલુ નથી કરી, હજી તો રોગ દૂર નથી થયો, હજી તો વેદના ઓછી નથી થઈ, પરંતુ ડોક્ટર સાથે મળીને વાતચીત કરીને એના કોન્ફિડન્સ ને લઈને વાત કરવાની જે તક છે, અને જે અરે તમે ચિંતા જ નહીં કરો, તમે શું કામ ચિંતા કરો છો, ખ્યાલ આવે છે, થઈ જવાનું છે, સારું કઈ છે જ નહીં એકચ્યુઅલી, ખ્યાલ આવે છે. તો એવી રીતના અહીંયા શું કહે છે કે ખરેખર ખરેખર તો ખરેખર તો તારા આત્મ સ્વરૂપમાં તો કોઈ રાગ રોગ નો પ્રવેશ નથી, તું આત્માને ભૂલ્યો છે, એક સૌથી મોટો રોગ છે. શું છે બોલો, બોલો પ્રીતિ ભાભી શું છે? આત્માને ભૂલ્યો છે એ જ ખરેખર સૌથી મોટો રોગ છે, એ જ ખરેખર સૌથી મોટો મિથ્યાભાવ છે. તો કે છે કે અરે શ્રી ગુરુ એટલી ગેરંટી આપે છે કે તું એક વાર હું બતાવેલા માર્ગ પર એક વાર તું ચાલ, વિશ્વાસ કર, તું માન કે તું પરમાત્મા છો, તું માન કે તું પરમ સુખી તત્વ સ્વભાવથી છો, તું માન કે તું અનંત ગુણોનો અભેદ પિંડ છો, અરે શક્તિઓનો સંગ્રહાલય અને ગુણોનો ગોદામ છો, તું એકવાર માન અને જો અગર તું સુખી ન થાય, તું લક્ષ તો કર તારું, તું ઉપયોગ અંદરનો વાળ તો કરો, તારી રૂચિ ને વીર્ય ને અંદર વાળતો જાઓ. આવી તત્વની વાત, આવી આત્માની વાત બીજે મળશે નહીં, આવા સદગુરુનો યોગ ફરી મળશે નહીં. બહુ સરસ વાત કહી, તારી રૂચિને અને વીર્યને હવે તું કર અંદર વાળતો જા, સમેટતો જા. એક લાઈન વાંચે અંદરમાં એનું ચિંતન કર, એનું મંથન કર, એનો નિર્ણય કર. આપણે હમણાં રોજના સ્વાધ્યાયમાં લીધું હતું, વાંચન પછી વિચાર પછી નિર્ણય પછી મુખ્ય ગૌણ. અરે સાચા અર્થમાં મુખ્ય ગૌણ કરે, પોતાના તત્વને મુખ્ય કરે અને અતિન્દ્રિય આનંદનો જન્મ ન થાય એવું બને જ નહીં, કારણ કે જ્ઞાન આનંદને લઈને ઉત્પન્ન થાય. તું કર તો ખરો મુખ્ય એકવાર તારા સ્વભાવને, તું લાવ તો ખરી તારા સ્વભાવની ખુમારી અને મસ્તી, તારા અમરત્વનો અંદરમાં જોર તો લાવ. અરે આ કોરોના ફોરોના રોગ બોગ તો ક્યાંય ભાગી જશે, આ કર્મમાં ઉથલ પાથલ, સત્તામાં પડેલા કર્મમાં ઉથલ પાથલ થઈ જશે. તું એકવાર અંદરમાં અસ્થિની મસ્તીમાં મસ્ત તો થા, તારો અવાજ તો અંદરમાં આવો છે કે તું પરમાત્મા છો, હું વર્તમાનમાં ગાયક છું, વર્તમાનમાં પરમાત્મા છું, પરિપૂર્ણ તત્વ છું. એકવાર તો જોર લાવ અને શું કહે છે, સુખી જ થઈશ. શું થશે? પરિણમે સુખી. બહુ શબ્દ, પરિણમે સુખી થશે. ખાલી સાંભળીને નહીં, સંભળાવીને નહીં. આપણે સંભળાવી રહીએ છીએ, સાંભળી રહીએ છીએ, બીજા સમજી જાય અને આપણે ક્યારે સમજશું? સમજ સમજાવવાનો ભાવ છે પણ સમજવાનો ભાવ નહીં આવે. અંદરમાં પ્રણમશું નહીં, વાતનો સ્વીકાર નહીં કરીએ. માતાજી શું કહે છે ખબર છે? આ સંસારથી અત્યંત થાકેલો જીવ આ માર્ગમાં લાગશે. સંસારથી જે અત્યંત થાકેલો છે, લાગ્યો છે થાક? હા, શું વાત કરીએ, ચાર દિવસથી તો એટલા થાકી ગયા, શેનો થાક લાગે છે પૂછો જ નહીં. ચાર અઠવાડિયાથી તો શું બિઝી હતા, ખરેખર થાક ભરાયો છે, થાક ભરાયો છે, શેનો થાક ભરાયો છે, શેનો થાક લાગે છે, અને ખરેખર શેનો થાક લાગવો જોઈએ? માતાજી શેનો થાક લાગે છે એ વાત કરે, શેનો થાક બોલો? અરે આ સંસારનો, આ પરિભ્રમણનો, આ વિભાવનો, આ જન્મ મરણના દુઃખનો, અરે આ પંચ પરાવર્તનમાં રખડપટ્ટીનો જેને થાક લાગશે. નિગોદના દુઃખ ક્યારે વિચાર્યા છે? શાંતિથી બેસીને વિચારો. નેગેટિવ નથી બોલતી, પરંતુ આ હકીકત છે, આપણી સાથે વીત્યું છે, અનાદિકાળથી વીતી રહ્યું છે. કેમ? કારણ કે એક તારા સ્વભાવની સામર્થ્યનો તું વિશ્વાસ નથી કરતો, એના ફળમાં આ અનંત ભવ અનંત જન્મ ઉભા થાય. તમને ખ્યાલ છે ને, એક મિથ્યાત્વના ભાવમાં કેટલા જન્મ કરવાની તાકાત છે? એક મિથ્યાત્વનો તીવ્ર ભાવ, એના નિમિત્તે 70 કોળાકોળી સાગરનો બંધ થયો. બોલો, 70 કોળાકોળી સાગર કેટલા? 70 કોળા, પૂરું કરવાનો સમય થઈ ગયો. 70 કોળાકોળી સાગરના કાળમાં કેટલા ભાવ કરી શકે છે? 70 કોળાકોળી. અરે એક સ્વર્ગનું ઉત્કૃષ્ટ આયુ 33 સાગર છે, એક નરકનું ઉત્કૃષ્ટ આયુ 33 સાગર છે, અને દેવ અને મનુષ્યનું તમે, અરે મનુષ્ય અને તિર્યંશનું ભોગભૂમિનું જો તો પલ્લીઓમાં છે. તો બોલો, 70 કોળાકોળી સાગરની સ્થિતિમાં કેટલા ભાવ ઉભા થાય? એક મિથ, એક સમયના મિથ્યાત્વના પરિણામમાં અને આખો દિવસ શું ચાલે છે? તેની ધમા ચકડી મચી છે અંદરમાં. શાંત થાઓ, નિર્ણય કરો, વિચાર કરો, કર વિચાર તો પણ મન પામે વિશ્રામ. કેટલા અદભુત સૂત્ર છે બધા, ખ્યાલ આવે છે? તો સંસારથી ખરેખર થાકેલો હશે, જેની અંદરમાં ખરેખર ભવ ભ્રમણાની થાક રૂપ કણથી ઉત્પન્ન થઈ હશે, એ જીવ આ માર્ગમાં લાગશે. હવે આગળ જે કહે છે, જે કોઈ આ ઠેકાણે એમ કહે, હવે શું કહે છે? નેક્સ્ટ ગાથાની ઉત્થાનિકા. આ વાત તો થઈ ગઈ જે ત્રીજી ગાથામાં આપણે લીધી, કે ભાઈ તું ભયભીત થતો નહીં, કોઈ વચન કટુ લાગે તો શાંતિથી સાંભળજો. હવે આના પછીની ગાથાની ઉત્થાનિકા છે. ઉત્થાનિકા વાંચીને આપણે પૂરું કરીએ. આપણે નેક્સ્ટ ટાઈમ ચોથી ગાથા બહુ સરસ અને શોર્ટ છે એ લઈને આપણે પાંચમી ગાથામાં જે વક્તાનું અને આગળની ગાથામાં શ્રોતાઓનું સ્વરૂપ બહુ સુંદર રીતે આપ્યું છે એને આપણે લેશું. અહીંયા કહે છે, કોઈ આ ઠેકાણે એમ કહે કે ઉપદેશદાતા તો જગતમાં ઘણા છે. કેટલા છે ઉપદેશદાતા? ખ્યાલ આવે છે? ગલી ગલીએ ઉપદેશદાતા તો મળી જશે. ટીવીની ચેનલ ચાલુ કરો, ઉપદેશદાતાની લાઈન, ખ્યાલ આવે છે? અને હવે તો એકબીજાને કેટલો બધો ઉપદેશ આપતા હોય, આમ કરો આમ કરો આમ કરો આમ કરો આમ નહીં. ઉપદેશદાતા, અહીંયા તો ધર્મના સ્થાનની વાત છે, કે ઉપદેશદાતા તો જગતમાં ઘણા છે. આપ નિષ્ફળ પ્રયત્ન શા શરૂ કરો છો? હવે આપ હવે પાછો ઉપદેશ આપવાનું કેમ ચાલુ કરો છો? આ એટલી માર્મિક ગાથા છે, નેક્સ્ટ ટાઈમ લેશો આ ચોથી ગાથા, કે આપ શા માટે હવે ઉપદેશ આપવાનું ચાલુ કરો છો? તેને દયાળુ, બોલો દયાળુ આચાર્ય હવે તેને ઉત્તર આપે છે કે અમે જે ઉપદેશ આપવા માંગીએ છીએ, અમે જે ભાવથી ઉપદેશ આપવા માંગીએ છીએ અને અમે જેવો ઉપદેશ આપીએ છીએ એવો ઉપદેશ તને આ જગતમાં ખરેખર ઉપદેશ તો બહુ મળશે, ઘણા ઠેકાણે મળશે, ઘણી જગાએ ઘણા પ્રકારના ઉપદેશ મળશે, પરંતુ જેવો ઉપદેશ અમે આપવા, જે રીતે દુકાનમાં તમને જો આ વસ્તુ છે ને બધી દુકાનમાં મળશે, પણ અમારે દુકાનમાં જે ક્વોલિટી છે ને એ તમને ક્યાંય નહીં મળે, અમારો ભાવ તમને ક્યાંય નહીં મળે. જરાવ જાઓ જરાવ જાઓ, ચાર દુકાન ફરી આવો પછી આવજો. મને ખબર તમે પાછા આવવાના છો, ખબર એટલે કેટલો કોન્ફિડન્સ છે, આવવાના છો. જાઓ જરાવ, આવા ભાવમાં મળે તો મને કહેજો, હું તમને ફ્રી આપી દઉં. ખ્યાલ આવે છે? તો એવી રીતના અહીંયા કહે છે કે જાઓ જયાઓ બેટા, આખા દુનિયામાં જયાઓ. એટલે ભક્તામનમાં કીધું ને કે સારું થયું અમે તો બધે જઈને આવ્યા, અને હજી જવું હોય તો જયાઓ, પણ આવી ક્વોલિટી, આવો માર્ગ, આવી વાત અને આવી નિશંકતા અંદરમાં આવે, અને ભવ સમુદ્રથી તરે. બહુ ભયંકર સંસાર છે ભાઈ. હવે તો એમ હાથ જોડીએ કે ભાઈ, જે કૃપાળુદેવ કહે છે ને, જેટલું પરિભ્રમણ આ આત્માને થઈ ગયું એ થઈ ગયું, હવે આ આત્માને પરિભ્રમણ ના હો, એવો આપણા બધાનો પણ આ ભવ સમુદ્ર સીમિત થાય અને આપણે બધા શીઘ્ર શીઘ્ર સિદ્ધત્વની પ્રાપ્તિ કરીએ એવી મંગલ. નિજ નિધિ નિજ મે બતાયા અનંત ઉપકાર, માત કો વંદના શત બાર, વંદના શત બાર. શ્રી ગુરુ નો ઉપદેશ બધાને પ્રિય લાગ્યો હોય તો એક વાર જોરદાર બધા જય તો બોલી શકે છે, ભલે માસ્ક પહેર્યા છે પણ અવાજ તો આવશે જ. આ ભક્તોને મૌનગ્રહમાંથી જગાવનારી, સમતા રસનું પાન કરાવનારી અને કાંતમય નિત્ય બોધિની દ્વાદશાંગી પરમકારી જીનવાણી માતનો, આમ ભક્તોના અનંત 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 ઉપકારી મહાન ગુરુ દેવનો, ધન્યતા પ્રશમતી ભગવતી માતનો, સત્ય સનાત, અજીન અવાજ ઢીલો છે જોરદાર, સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો. Thank you very much.